गाथा साथ ले प्रत्यक्ष सद्गुरु प्राप्ति नो गणे परम उपकार रणे योग एक पति पति आज्ञाधार प्रत्यक्ष सद्गुरु प्राप्ति नो मोटो उपकार जाने अर्थात शास्त्रादिक जे समाधान थई सकवा योग्य नथी અને જે દોષો સદગુરુની આજ્ઞા ધારણ કર્યા વગર જતા નથી એ સદગુરુ યોગથી સમાધાન થાય અને તે દોષો ટળે માટે પ્રત્યક્ષ સદગુરુનો મોટો ઉપકાર જાણે અને તે સદગુરુ પ્રત્યે મન વચન કાયાની એકતાથી આજ્ઞાકીતપણે વર્તે. આ ગાથામાં ઘણી સ્પષ્ટતાઓ છે અને તેની સાથે ઘણા પ્રકારની સાધનાઓ આ ગાથામાં કહેલ છે. પ્રાથમિક અવસ્થામાં સાધકને અનિવાર્યપણે જે સાધના કરવી પડે છે તેની પ્રક્રિયા 34-42 સુધીની ગાથામાં આપેલ છે. કોઈ પણ સાધક આ પ્રક્રિયામાં ઉતર્યા વિના આગળની કોઈ સાધના કરી શકશે નહીં. ખરેખર સાધનાનો પ્રારંભ સમ્યક દર્શનથી થાય અને એ સમ્યક દર્શન થયા પછી વિતરાગ દશા પામે ત્યાં સુધી સાધના ચાલે. વિતરાગ દશામાં એ સાધનાની સમાપ્તિ થાય. સમ્યક દર્શનની પ્રાપ્તિ કરવા માટે સમગ્ર જીવની તૈયારી કેવી હોય અથવા શું કરવું પડે તેનું આ ગાથામાં વર્ણન છે. બહુ ધીરજથી શાંતિથી સ્વસ્થતાથી અને એક એક શબ્દ સમજવાનો પ્રયત્ન કરજો અને આ વાણી ઘણી શાંતિથી લક્ષમાં લેજો. કદાચ તમારે ગળે ન ઉતરે તો તેમાં અમારી પાસે બીજો કોઈ ઉપાય નથી, પરંતુ ધીરજ રાખી જેમ છે તેમ સમજવાનો પ્રયત્ન કરજો. ભૌતિક ક્ષેત્રમાં કર્મતંત્રનો પ્રભાવ છે. જન્મ થાય ત્યારથી માંડીને મૃત્યુની છેલ્લી ક્ષણ સુધી જીવનમાં જે કંઈ ઘટના ઘટે છે, વસ્તુઓ વ્યક્તિઓ પદાર્થો એ બધાનો આપણને મેળાપ સંયોગ થાય છે. પ્રસંગો બને છે એ બધા ઉપર સત્તા કર્મતંત્રની છે. જો આટલું સમજાય કે ભૌતિક ક્ષેત્ર પર કર્મતંત્રનો કાબુ છે મારો નહીં, તો સાધના ભૌતિક ક્ષેત્રમાં વલખા ન મારે, મૂંઝાય નહીં, અસ્વસ્થ ન બને અને તેને આત્મધ્યાન ન થાય. ભૌતિક ક્ષેત્રમાં જ્યારે તમને અનુકૂળતા ન મળે ત્યારે અંદરમાં આત્મધ્યાન થાય છે. સૌથી મોટો ઉપાય છે. મને જે સંયોગો પ્રાપ્ત થાય છે તે પૂર્વે કરેલા કર્મોનો ફળ રૂપે છે. આટલી સમજણ જરૂરી છે. આત્મધ્યાનથી જો બચશો તો મનને તત્વચિંતન કરવાનો અવકાશ મળશે.
મન તો આપણું 24 કલાક કામ કરે છે અને 24 કલાક મન આત્મધ્યાન જ કરે છે. જેનું શરીર ઘસાઈ ગયું હોય તેને તમે કહો કે ચોપાટી ઉપર 2 માઇલ ફરી આવ તો તે જઈ ન શકે, તેમ જેનું મન થાકેલું છે, ઘસાઈ ગયું છે, તે તત્વચિંતન કરી સુધી આપણે ધ્યાન કરી આપણા મનને ઘસી નાખ્યું છે. આમ આપણો માનસિક સમય અને આપણી માનસિક શક્તિ ઘટી હોવાના કારણે તત્વચિંતન કરવાનો આપણને અવસર રહેતો નથી. ભૌતિક ક્ષેત્ર ઉપર કર્મતંત્રનો કાબુ છે એ વાત હજુ આપણા હૈયે ઉતરી નથી, તેથી આત્મધ્યાન અને રૌદ્ર ધ્યાન થાય છે. આપણે કર્મગ્રંથોનો અભ્યાસ કરીએ છીએ, કર્મની ફિલોસોફી જાણીએ છીએ, કર્મની વાત કરીએ છીએ, પણ ભૌતિક ક્ષેત્રે કર્મતંત્રનો કાબુ છે એ વાત માનવા હજુ પણ આપણે તૈયાર નથી. તમે ઈચ્છા કરી શકો, મહત્વાકાંક્ષા કરી શકો, તમને છૂટ છે, પણ યાદ રાખજો કે તમારી ઈચ્છા અને અપેક્ષા પ્રમાણે થાય જ તેવું ન પણ બને. ભૌતિક ક્ષેત્રમાં જે કાંઈ સિદ્ધિઓ જોઈએ છે તે તમારી મહેનત, તમારી બુદ્ધિ, તમારી કામ કરવાની કુશળતા, તમારી આયોજન શક્તિ, લોકો પાસે કામ લેવાની ક્ષમતા અને કયા વખતે કયું કામ લેવું તે તમારી નિર્ણય શક્તિ ઉપર આધાર રાખે છે, તે બરાબર છે. પણ એક અજ્ઞાત પરિબળને આપણે ભૂલી જઈએ છીએ. આ નથી જાણતા કે પરિબળ કર્મતંત્ર છે તેમ જ્ઞાની કહે છે. જો કર્મનો સહયોગ ન હોય તો બધી હોશિયારી હોવા છતાં કામ થતું નથી, તે તમે જાણો.
તમારે રાષ્ટ્રપતિ થવું હોય અને કોઈના આશીર્વાદ લેવા જાઓ અને આશીર્વાદ આપે, પણ તમે રાષ્ટ્રપતિ થશો તે નક્કી નથી. બીજી મુશ્કેલી એ છે કે રાષ્ટ્રપતિ પદના તમે એકલા ઉમેદવાર નથી, બીજા 200 થી 500 ઉમેદવાર છે, તેઓ પણ સપના સેવી રહ્યા છે. તમારે અબજોપતિ થવું છે પણ તમે થશો એ નક્કી નથી. તમે ઈચ્છો કે આ પ્રકારની વ્યક્તિ મળવી જોઈએ તો પણ તે મળે તે નક્કી નથી. કારણ શું છે? કારણ એ કે તમે તેમાં તમારી સાથે કામ કરતા પરિબળમાં એક પરિબળ જે તમારા જાણવામાં નથી આવતું તે છે કર્મતંત્ર. તો ભૌતિક ક્ષેત્રે વાત થઈ, સ્પષ્ટ થઈ ગઈ. જે સંયોગો કે વિયોગો આવે તેમાં ચિંતા ન કરશો, અસ્વસ્થ ન બનશો, આત્મધ્યાન ન કરશો, વ્યાકુળ ન બનશો, ટેન્શન તણે ન જશો. તમે જો વિક્ષિપ્ત નહીં બનો તો તમારા મનને મોટો અવકાશ મળશે અને એ મન તત્વચિંતન કરી શકશે. વાત કંઈ બેસે છે? આપણું મન સતત ગતિ કરે છે. ઘણા કહે છે કે માળા લઈને બેસીએ અને નમો અરિયંતાણ બોલ્યા પછી નમો સિદ્ધાણી બોલતા મનમાં 1000 વિકલ્પ આવી જાય છે. મોટા ભાગના વિકલ્પો બિનજરૂરી હોય છે. આ વિકલ્પો તમારી શક્તિ ચૂસી લે છે. ખેડૂત ખેતરમાં અનાજ વાવે અને પછી અનાજ ઉગે છે ત્યારે ખેડૂતને એક બાજુ કામ કરવું પડે છે. અનાજ તો ઉગે છે પરંતુ સાથે નિંદામણ પણ બહુ ઉગે છે. નિંદામણ એટલે બિનજરૂરી ઘાસ. જો અનાજને ઉગવા દેવું હોય તો બિનજરૂરી ઘાસને કાઢી નાખવું જોઈએ. જેમ ખેતીમાં સૌથી મોટો પ્રશ્ન નિંદામણનો છે, એમ આપણા જીવનમાં સૌથી મોટો પ્રશ્ન વિકલ્પનો છે. ધર્મનું બીજ અને ધ્યાનનું બીજ વાવવું છે પણ ઢગલાબંધ વિકલ્પો છે. એ વિકલ્પની જાળમાં આપણું મન અટવાયેલું છે.
ક્યારેક ક્યારેક આપણું મન તત્વ ચિંતનમાં જાય છે પણ જૂની ભરેળ પ્રમાણે પાછા વિકલ્પો આપણી સાથે આવી જાય છે. અચાનક વિકલ્પો ઉઠે છે. બગીચામાં ફૂલોના છોડમાં ઈયળો થઈ જાય, તે ઈયળો પાંદડાને કોરી ખાય છે અને આખા છોડને વિકૃત કરી મૂકે છે. તેમ વિકલ્પો આત્માને કોરી ખાય છે. વિકલ્પો મન અને આત્માને ચૂસી જાય છે. તમારો ટાઈમ વિકલ્પો અને બિનજરૂરી પ્રક્રિયામાં જાય છે. એ ટાઈમ બચાવવો હોય તો અને વિકલ્પોથી દુઃખથી પ્રતિકૂળતાથી જો બચવું હોય તો પહેલું સૂત્ર સ્વીકારી લો કે ભૌતિક ક્ષેત્રમાં કર્મતંત્રનો કાબુ છે, ત્યાં તમારું જોર ચાલશે નહીં. તમે ઘણા જ બુદ્ધિશાળી છો, તમે શક્તિશાળી છો, તમારી કાર્ય કરવાની શક્તિ શ્રેષ્ઠ છે. આ બધા સાથે અજ્ઞાત પરિબળ અનુકૂળ ન થાય તો તમારા પરિબળો કામ નહીં લાગે. માટે કહ્યું કે ભૌતિક ક્ષેત્ર ઉપર કર્મતંત્રનો કાબુ છે, આધ્યાત્મિક ક્ષેત્ર ઉપર તમારો પોતાનો કાબુ છે, આત્માનો કાબુ છે, સંકલ્પનો કાબુ પુરુષાર્થનો છે, કાબુ અનુગ્રહ અને કૃપાનો કાબુ છે. ભગવાન મહાવીર કહેતા હતા કે તું તારા આત્મા ઉપર કાબુ મેળવ. આપણા આત્મા ઉપર આપણે કાબુ મેળવી શકતા ન હોય તો ભગવાન મહાવીર આમ કહેતા નહીં, તેમણે જ કહ્યું છે તેમ નથી. પણ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણે કહ્યું છે કે આત્મા જ આત્માનો મિત્ર છે અને આત્મા જ આત્માનો શત્રુ છે. માટે તારા ઉપર તું કાબુ મેળવ અને તું તારી સ્વતંત્રતાને પ્રાપ્ત કર. અધ્યાત્મમાં પોતાની કૃપાનો, પોતાના અનુગ્રહનો અને પોતાના પુરુષાર્થનો કાબુ છે પણ જીવ ઊંધું કરે છે. કોઈને પૂછીએ કે તમે ધ્યાન કેમ નથી કરતા તો કહે છે કે ભાગ્યમાં લખ્યું હોય તો થાય ને, તમે માળા કેમ નથી કરતા, એવા પુણ્ય પ્રાપ્ત કર્યા હોય તો થાય ને, ભગવાનના મંદિરમાં કેમ નથી જતા, એવા નસીબ હોય તો જવાય ને, સિનેમામાં જવાનું તમારું પુણ્ય છે, ટિકિટ ન મળે તો 2 કલાક લાઈનમાં ઊભા રહેવાનું તમારો પુરુષાર્થ છે, 2 કલાક બગાડો ત્યારે પુણ્ય છે અને મંદિરમાં જવાનું શું નસીબ આડું આવે છે.
અધ્યાત્મ ક્ષેત્રમાં તમારા પુરુષાર્થનું નિયંત્રણ છે અને ભૌતિક ક્ષેત્રમાં કર્મતંત્રનો કાબુ છે. આ એટલા માટે વાત કરીએ છીએ કે આ ગાથામાં જે સાધના કરવાની છે તે પુરુષાર્થની છે. પ્રત્યક્ષ સદગુરુ પ્રાપ્તિનો ગણે પરમ ઉપકાર, ત્રણેય યોગ એકત્વથી વર્તે આજ્ઞાધાર. આ એક અખંડ દિવ્ય અવલૌકિક અને સર્વશ્રેષ્ઠ સાધના છે અને માટે જ અમે સ્પષ્ટીકરણ કરીએ છીએ કે આધ્યાત્મિક ક્ષેત્રમાં તમારો પોતાનો અધિકાર છે અને ભૌતિક ક્ષેત્રમાં કર્મતંત્રનો અધિકાર છે. કદાચ આ વાત તમારે ગળે ન પણ ઉતરે, પણ મને આ કહેતા મૂંઝવણ થતી નથી, કારણ કે શાસ્ત્રનું આ પ્રમાણ છે. તમે પણ એમ વિચારજો, મનન કરજો અને મનને બિનજરૂરી વિકલ્પોમાં અટવાવા ન દેશો. બીજું સૂત્ર, આધ્યાત્મિક સાધનાને અનુકૂળ તમામ ભૌતિક સાધનો એટલે મનુષ્યનું શરીર, પાંચ ઇન્દ્રિયો, આર્ય દેશ, ઉત્તમ પવિત્ર કુળમાં જન્મ, સંસ્કારી માતા પિતા, સુખેથી જીવી શકાય તેવી સામગ્રી અને સદ્ધર્મનો યોગ, આ બધું જ મેળવી આપવાનું કામ પુણ્ય કરે છે એમાં ના નહીં. પણ આધ્યાત્મિકતામાં તમારા પુરુષાર્થનું કામ છે, સંકલ્પ અને સમજનું કામ છે, વિવેકનું કામ છે, જેઓને ભોગો જ ભોગવવાના છે. સંસારમાં ગળાડૂબ ડૂબવું છે તેવા લોકોને આવી સામગ્રી મળવા છતાં પણ તેનો ઉપયોગ તેઓ ભોગો માટે કરે છે, કારણ કે આધ્યાત્મિક સમજ તેમની પાસે નથી. આના ઉપરથી એક સિદ્ધાંત નક્કી થાય છે કે આધ્યાત્મિક સાધનામાં પ્રાપ્ત થતી સિદ્ધિ એ સંકલ્પથી મળે, એ પુરુષાર્થ અને અનુગ્રહથી મળે.
તો મોક્ષ પુણ્યથી ન મળે, પુણ્ય હોય ત્યાં સુધી મોક્ષ ન મળે. પુણ્ય કર્મ હોય તેને પણ ભોગવવું જ પડે છે, પાપ પણ ભોગવવું જ પડે છે. પુણ્ય હોય તો દેવલોક અથવા મનુષ્ય ગતિ મળે. દેવલોકમાં ગયા પણ ત્યાં નાનું આયુષ્ય નથી, ઓછામાં ઓછા 10,000 વર્ષ અને વધારે વધારે 33 સાગરોપમ. 10,000 વર્ષ પૂરા કરવા જ પડે, ત્યાં આત્મહત્યા થઈ શકતી નથી. એ પુણ્ય ભોગવાઈ જાય અને નીચે આવી આધ્યાત્મિક સાધના કરે ત્યારે સર્વકર્મનો ક્ષય થાય તો મોક્ષ મળે. માટે એમ કહ્યું છે કે મોહનો ક્ષય થાય. મોહનો ક્ષય પણ પુણ્યથી ન થાય. મોહનો ક્ષય સમ્યક ચારિત્રની આરાધનાથી થાય. મોહનો ઉપશમ ઉપશમ શ્રેણીથી થાય. મોહનો ક્ષય ક્ષપક શ્રેણીથી થાય. અને તે માટે પુરુષાર્થ કરવી છે કે પ્રત્યેક સદગુરુનો યોગ પુણ્ય ન થાય, પુણ્યથી ન થાય. પ્રત્યેક સદગુરુનો યોગ
કયા વિષય સાથે સંબંધિત છે? આત્મારતીની અને આત્માર્થીના લક્ષણની અંદર એક વાત મૂકી છે. અહીંયા જે શરૂઆત ગઈકાલે શું વિચાર હતો? જો આત્માર્થી પણ કેળવાય તો સદગુરુ મળે. હવે અહીંયા કહે છે કે જો એવો આત્માર્થી ખરેખર આવશે આવશે ત્યારે દરવાજા ખુલ્લા રાખે. હવે એ જયારે આવે ત્યારે કેટલા દરવાજા ખુલ્લા રાખે છે? પરમ ઉપકાર ગણે છે. એ જેવા મળ્યા નથી કે તેવું શું કરે છે? ત્રણેય યોગ એકત્વથી વર્તે આજ્ઞાધાર, મન વચન અને કાયાથી કઈ વિકલ્પ કર્યા વિના, કોઈ પણ પ્રકારનું રોકાયા વિના એ થાય છે. આ તત્વ નિર્ણય છે. આ મન વચન કાયાથી એકાગ્રતાથી એની આજ્ઞામાં વર્તવાનું આ એનો નિર્ણય છે. એ ક્યારે બની શકે? જીવ આ પ્રકારનો સમર્પણ કરી શકતો નથી, એનું શું કારણ? વિકલ્પો. શેના વિકલ્પો છે? ભૌતિક જગતના બધા સુખ સંબંધ સામગ્રી સંયોગો આ બધામાં ને વિકલ્પ છે. સૂત્ર શું છે જ્ઞાનીઓનું? કર્મતંત્રનો કાબુ છે તારો, એકે કાબુ. તું જેટલા વિકલ્પ કરે છે એના જેટલા વિષયો છે એ વારંવાર તને કહેવામાં આવે છે, છતાં સમજાતું નથી. શું? ભૌતિક જગતની અંદર આ પ્રત્યક્ષ જીવાતા જીવનમાં જીવનો કોઈ કાબુ નથી. આ વાત વારંવાર જ્ઞાનીઓ કહે છે પણ કોઈ જીવને આ બેસતું નથી. એ વિકલ્પ જ કરે છે. વિકલ્પને કારણે આર્ત ધ્યાન જ કરે છે. શબ્દ એવો વાપરો છે કે આપણે લગભગ આર્ત ધ્યાન 24 કલાક આર્ત ધ્યાન જ કરીએ છીએ. શેનું આર્ત ધ્યાન કરીએ? શરીરનું કરીએ, કુટુંબનું કરીએ, આપણી સુખ સંબંધી સાહેબ સાહેબીનું કરીએ, સંયોગોનું કરીએ, સંબંધનું કરીએ, સંઘનું કરીએ. આખો જે આપણા મનમાં વિચાર શેના હોય, એમાં જે પ્રતિકૂળ છે એને હરખું કરવા પ્રયત્ન કરીએ. એ કે છે આ કાબુ જ નથી તારો. હવે આ કેટલું બેસે છે? હવે આવું બધું બેઝિક ન બેસે અને આપણે આગળ ગમે એટલી વાત કરીએ. મુનિશ્રી વારંવાર કહે છે કે અધ્યાત્મમાં તત્વચિંતન બહુ મહત્વનું છે. તત્વચિંતનથી જ સમ્યક દર્શન થાય. આત્માનું ચિંતન કરતા કરતા આત્મદર્શન થાય. આત્મ ભાવના, હવે આત્મ ભાવના જ ન ભાવે ને સંસાર ભાવના ભાવ્યા કરે અને મને સંકિત કેદી થાય. તો સંસાર ભાવના ભાવવાથી સંકિત કોઈ દી ન થાય. અને સંસાર ભાવના એ જીવના વિકલ્પો છે. આર્ત ધ્યાન એ જીવના વિકલ્પોનું પરિણામ છે. રૌદ્ર ધ્યાન એ જીવના વિકલ્પોનું પરિણામ છે. અને જીવના વિકલ્પોનો વિષય શું છે? મોક્ષ છે. ભૌતિક સુખ સામગ્રી જગતની અંદર જે છે, હવે એના ઉપર એનો કોઈ કાબુ ખરો? આ પહેલું સૂત્ર, આ ચિંતન વારંવાર કરવાનું આ છે. અનેક પ્રકારના વિચાર કરો કે સંયોગો ઉપર આપણો શું કાબુ. તો શરૂઆત કરો કે જે મા બાપને ત્યાં આપણે જન્મવું તો એ આપણે ઈચ્છાથી જન્મ છે. જે સગાવાલા આપણને મળ્યા છે એ આપણી ઈચ્છાથી મળ્યા છે? આપણને પૂછીને મળ્યા છે? આપણી પસંદગીના છે? જે ક્ષેત્રમાં આપણે જૈનમાં છીએ એ આપણી પસંદગીનું ક્ષેત્ર હતું? શરૂઆત બેઝિકલી કરો. આ કર્મતંત્રનો કાબુને સમજવા માટે પોતાથી વિચાર કરો. અરે ઘણી વાર તો ઘણાને એમ થાય કે મારું નામ મને ગમતું, પછી અરીસામાં જોઈને પોતાનું રૂપ પણ પોતાને ન ગમે ઘણાને. પોતાની ઊંચાઈ ન ગમે, પોતાનું શરીરનું કદ ન ગમે, પોતાનું રૂપ ન ગમે. અરે તારો કોઈ કાબુ નથી, તારા ઉપર જ તારો કાબુ નથી. હવે પછી આગળ વધો, સંયોગોમાં વધો, સંબંધોમાં વધો, અને રોજ રોકકડ આમ છે ને તેમ છે ને આનું આમ છે ને અમને તો આવા મળ્યા છે ને સગા સંબંધી આમ છે ને હવે રોજ રોજ આવો પ્રોબ્લેમ થાય, તારો એકે કાબુ નથી. થાય છે સેના સેના આધાર ઉપર થાય છે? કર્મો ઉપર. પૂર્વે તે શુભાશુભ કર્મો બાંધીને આવ્યો છું, એક કર્મનો આ વિપાક છે, એની આ રમત છે, એ સમજતો નથી કે હું કર્મના વિપાકની રમતમાં હું એક ભાગ છું. બધું નહીં સમજાતું, એને સમજવું હોય તો આ મહેશભાઈ પાસેથી જેલર નામની ચોપડી લઈને વાંચી લેવી. અહીંયા સ્પષ્ટ વાત કરી છે, એકેય વાત ઉપર તારો કાબુ નથી. એકેય વાત ઉપર તું જન્મથી શરૂ કર, નામથી શરૂ કર, રૂપથી શરૂ કર, શરીરથી શરૂ કર, તારી તંદુરસ્તી તારા હાથની વાત છે. એટલે મુનિશ્રી કહે છે કે આ ગાથામાં ઘણા મહત્વના પ્રશ્નો છે, ઘણી મહત્વની વિચારણા છે. સમજાય તો સમજવા પ્રયત્ન કરજો, ખૂબ ધીરજ રાખીને પ્રયત્ન કરજો. તમે નહીં, તમને નહીં ગમે તો અમારે કીધા સિવાય છૂટકો નથી. અમારે તમારું ધ્યાન દોરવું જ છે. તમે આ અનાદિની તમારી ભૂલ તમે વિકલ્પમાંથી જ બહાર નીકળો. કૃપાળુ દેવે કહ્યું છે, ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર, અંતર્મુખ અવલોકતા. અરે જરાય વાર નહીં લાગે તમે વિકલ્પમાંથી બહાર નીકળી જાઓ અને સોંપી દો કર્મતંત્ર ઉપર. જે થવાનું હશે તે થશે. અને બોલીએ એટલા બધા કડકડાટ બોલીએ છીએ, અહીંથી નીકળ્યા પછી ખલાસી તો એ થઈને રહીએ. શું હું બેઠો છું ને, હું કરીશ ને, મારી ઈચ્છા પ્રમાણે જ થાય, કઈ બીજું ચાલે. પેલું સૂત્ર સમજાતું નથી, અને સમજાય છે તો શ્રદ્ધા આવતી નથી, શ્રદ્ધા બેસતી નથી. વહી જ જાય ને, ઉપર છલું આપણે વિચાર્યું હોય તો એને જતા વાર કેટલી. ગૃપાળુ દેવે એક જગ્યાએ શબ્દ પ્રયોગ વાપર્યો છે કે ક્ષયોપસમ જ્ઞાનને વિકળ થતા. તો આ તમારું ક્ષયોપસમ જ્ઞાન છે કે શ્રદ્ધાનું જ્ઞાન છે? ક્ષયોપસમ કે હાથમાં ચોપડા હોય અને સરસ મજાનું પ્રવચન સાંભળતા હોય ત્યારે આપણું ક્ષયોપસમ જ્ઞાન કેટલું? વિતરાગ જેટલું. આપણું ક્ષયોપસમ જ્ઞાન કેટલું? વિતરાગ જેટલું. પણ વિકળ થતા જેવા બહાર નીકળ્યા એટલે પૂરું થયું. શ્રદ્ધા નથી, ડાપણ છે, બુદ્ધિનો વિષય છે, શ્રદ્ધાનો વિષય નથી, તર્કનો વિષય છે, આસ્થાનો વિષય નથી. કોઈને સમજાવવું હોય તો સમજાવી દેવાય કે બધું કર્મથી થાય છે, તારા કરેલા તું ભોગવશ, પણ તારું શું? પોતાને બેસતું નથી, મારું તો હું કરું જ થાય. સૂત્ર નંબર એક, ચોવીસે કલાક આપણું મન આર્ત ધ્યાન જ કરે છે, એટલે મન ઘસાઈ ગયું છે, મન થાકી ગયું છે, અને આવું થાકેલું મન, ઘસાઈ ગયેલું મન તત્વ ચિંતન કરી શકતું નથી. બેસે છે તત્વ ચિંતન વિના ક્યારેય સમ્યક દર્શન થાય નહીં. અધ્યાત્મમાં પ્રવેશનો આધાર જ તત્વ ચિંતવના છે, કેમ કે વિષય જ અગમ નિગમનો છે. અધ્યાત્મ એ તત્વનું જ્ઞાન છે, અગમ નિગમનું જ્ઞાન છે, એ વ્યવહારનું જ્ઞાન નથી. વ્યવહારના શાસ્ત્રો ભણવાથી, વ્યવહારની કેળવણી લેવાથી આ અધ્યાત્મનું આપણને જે કંઈ છે એ શ્રદ્ધાંત થશે નહીં. એટલે કહે છે કે આપણે કર્મગ્રંથોનો અભ્યાસ કરીએ, બધું કરીએ, બધું આપણી સિદ્ધિઓ કેટલી છે, મહેનત, બુદ્ધિ, કામ કરવાની કુશળતા, પણ આપણે જાણતા નથી કે બધું સફળ ક્યારે છે. કે જો આપણને કર્મતંત્રની અનુકૂળતા હોય તો, કર્મનો સંયોગ અનુકૂળ ન હોય તો, આપણી પોતાની જે કંઈ બુદ્ધિ, વ્યવહાર કુશળતા, એ જે કંઈ છે તે કારગત નીવડી શકશે નહીં. કર્મક્ષેત્રમાં